પૂજ્ય ભાઈશ્રીએ લાલચંદભાઈનું પ્રવચન.
જે પૂતગલ અને પૂતગલના પરિણામ અભેદતા છે, એકમેકતા છે, એ તો વ્યાજબી છે. કેમ કે જેવું સામાન્ય એવું વિશેષ છે. સામાન્ય પૂતગલ અને એની વિશેષ અવસ્થા ઘડો થઈ પણ પૂતગલ એ કઈ ચેતન ના પરિણામ નથી. ભજુભાઈ, ચેતન ના પરિણામ છે? ચેતન ના પરિણામ નથી. જળ સામાન્ય પૂતગલ એનું વિશેષ પણ કરતો. જળ ભાવે જળ પરિણમે, એટલે જળ છે જળ ભાવે પરિણમે છે અને એના પરિણામથી એનું દ્રવ્ય અનન્ય છે, અભેદ છે. એ તો વાત વ્યાજબી છે, ઘટી શકે છે. પણ જો એમ કે એમાં તું અભેદ પણ સમજી રહ્યો છો, એમ હવે સિદ્ધાંત ઉતારે છે આત્મામાં અને ભૂતગલમાં. જળ અને ચેતન બે ભિન્ન છે. જળ અને જળના પરિણામ અભિન્ન છે, પણ ચેતન અને જળના પરિણામ બે ભિન્ન ભિન્ન છે. કેવી રીતે? કર્મ બહુવાદી અંતરંગ પરિણામો. કર્મ એ દ્રવ્ય કર્મના પરિણામ, એના લક્ષ્ય થતા જીવમાં ભાવ મોહરાગદેશ થાય છે. એ કર્મના લક્ષ્ય થતા હોવાને કારણે કર્મ ક્રાસ. એ પૂતગલ આકાર છે, પૂતગલનો ભાવ છે, પૂતગલની ઉપાધિ છે, પૂતગલના જ પરિણામ છે, એ જીવના પરિણામ નથી. રાગ છે ને, રાગ એ આત્માને આશ્રય થતા નથી, માટે રાગ એ જીવના પરિણામ નથી. રાગ આત્માનું લક્ષણ નથી, માટે રાગ આત્માને પ્રસિદ્ધ કરતું નથી, માટે રાગ આત્માના પરિણામ નથી. અને રાગ આત્મામાં અભેદ થતો નથી, માટે તે રાગ આત્માના પરિણામ નથી. અને હવે ઓલી સાઈડમાં રાગ પૂતગલના આશ્રય થાય છે, માટે તે પૂતગલના પરિણામ છે. આ દયા દાન કરુણા કોમળતાના પરિણામ અત્યારે જે સાંભળવાનો વિકલ્પ ઉઠે છે બધાને, એ જીવના પરિણામ નથી, પૂતગલના પરિણામ છે. આ શાસ્ત્ર શ્રવણ કરવું અને એમાં જે શુભ ભાવ થયો, અથવા તો ભગવાનની ભક્તિનો રાગ આવ્યો, હમણાં બહેનો પૂજા કરે છે ભાઈઓ બહેનો, અને એ જે વિકલ્પ રાગ ઉત્પન્ન થયો, એ કહે છે કે ભાઈ સાંભળ, તે આ વાત નિશ્ચયની એટલે ખરી, નિશ્ચયની એટલે ખરી વાત તને સાંભળવાય મળતી નથી, તો વિચાર ક્યારે કરે, નિર્ણય ક્યારે કરે, અનુભવ ક્યારે કરે, સાંભળ. આ બધા કર્મ આદિ અંતરંગ પરિણામો જીવની અવસ્થામાં થતા રાગ દ્વેષ મોહ એ પૂતગલના પરિણામ છે. કેમ કે પૂતગલના લક્ષ્ય થાય છે, એ આત્મા આશ્રિત નથી, પૂતગલ આશ્રિત છે, માટે તે પૂતગલના જ પરિણામ છે. એને જીવના પરિણામ માનીશ તો અજ્ઞાન ઊભું થશે. ક્યાં સુધી અજ્ઞાની રહેશે એનો પ્રશ્ન છે, એનો ઉત્તર આપે છે. કર્મ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેવો બધા ઉદગલના પરિણામ છે. દયા દાન કરુણા કોમળતાના પરિણામ એ બધા વિકલ્પ સંકલ્પ ને વિકલ્પે પૂતગલના પરિણામ છે, જીવના પરિણામ નહીં. જીવ આશ્રિત થતા નથી, માટે જીવના પરિણામ નથી. એ જીવને પ્રસિદ્ધ કરતા નથી, માટે જીવના પરિણામ નથી. એ જીવમાં ભેદ થતા નથી, માટે જીવના પરિણામ નથી. એ બધા પૂતગલના પરિણામો છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન કરો કે કેમ પરભાવશ્ય કરતા આત્મા મોહયમ વ્યવહારિના. આત્મા જ્ઞાનમય છે, તેથી જ્ઞાન એ આત્માના પરિણામ છે અને રાગ પૂતગલના પરિણામ છે. એ જ્ઞાનમાં પૂતગલના પરિણામ પણ જણાય છે અને જ્ઞાનાત્માના પરિણામ પણ જણાય છે. જ્ઞાનાત્માથી અનન્ય છે અને રાગ પૂતગલથી અનન્ય છે. રાગને પૂતગલની સાથે કરતા કર્મ સંબંધ વ્યાપી વ્યાપક સંબંધ છે. આત્માની સાથે રાગનો વ્યાપી વ્યાપક સંબંધ કરતા કર્મ સંબંધ છે જ નહીં, એ તો ભ્રાંતિ તને થઈ છે. ખાટો મીઠો રસ છે ને, ખાટો મીઠો પુત્તલ માં રસ છે, એમ રાજદેશ નું દુઃખ ના પરિણામ એ અજ્ઞાની નું નિમિત્ત પામીને તથા પ્રકાર નો અનુભાગ એમાં પડેલો છે. એ ઉદય કાળે એ જ્ઞાન ની સ્વચ્છતા માં જણાય છે. જાણવાના કાળે ભેદ જ્ઞાન નો અભાવ હોવાથી જે જણાય છે રાગ જ્ઞાન ની સ્વચ્છતામાં, એમ માને જ રાગ મારો છે. એ પૂતગલ ના પરિણામ ને પોતાનું માનવું તેને અજ્ઞાન વિજ્ઞાન કહેવામાં. એ ક્યાંથી આવ્યો આ રસ રાગ ને સુખદુઃખ ના પરિણામ, એમ પ્રશ્ન જો એમ પ્રશ્ન થાય. એ ખાટા મીઠા પરિણામ તો જડ ના છે, પણ રાગ ને સુખદુઃખ ના પરિણામ એમાં ક્યાંથી આવ્યા? કેમ કે એની શ્રદ્ધામાં શું છે અજ્ઞાની ની, કે રાગ દ્વેષ સુખ એ ચેતન ના પરિણામ છે એમ માની બેઠો છે. એટલે એ વાત વ્યક્તિ સમજાય છે કઈ, એને ભ્રાંતિ થઈ ગઈ છે. જે પૂતગલ ના પરિણામ ને ભાસે છે ચેતન ના પરિણામ. જયારે પ્રશ્ન થાય કે ચેતન ની સાથે સંબંધ રાખનારા ભાવો છે ને રાગાજી, કે એ તને ભ્રાંતિ થઈ ગઈ છે ચેતન ની સાથે સંબંધ રાખનારા ભાવો, પછી ઘણા ઘણા પ્રશ્નો થયા ને ઘણા ઘણા ઉત્તરો સમયસર માં આચાર્ય ભગવાને આપ્યા, ઘણા ઉત્તરો આપ્યા છે. અહીંયા કહે છે કે એક વાર સાંભળ, હા એ બહુ સરસ વાત છે. એક જ્ઞાન ગોષ્ઠિ નું ભાઈ સંકલન કર્યું છે, શાંતિભાઈ બહુ મહેનત કરી, શાંતિભાઈ પટેલ 12-8-96 આત્મધર્મ, 8 વર્ષના આત્મધર્મ સોધ્યા, 8 વર્ષના, અને એના એમાં ગુજરાતીમાં જ્ઞાન ગોષ્ઠિ જે આવ્યું છે પ્રશ્ન ઉત્તર ગુરુદેવ, એનું સંકલન કરી તૈયાર છે હવે. અને એને પ્રસિદ્ધ કરનાર દાતાએ પણ રકમ આપી છે, ને બાકી ઘટતી રકમ ને માટે તો સંઘ હંમેશા તૈયાર જ છે. એ જ્ઞાન ગોષ્ઠિ પુસ્તક 8 વર્ષ 12-8-96 આત્મધર્મ નું દોહન બહુ સરસ છે. હિન્દીમાં તો બહાર પડી ગયું હતું, પણ ગુજરાતીમાં બહાર હવે અહીંથી પડશે. સમજવા જેવું છે, આમાં પ્રશ્ન ઉત્તર ઘણા ખુલાસા આવી જશે. રાગની ચિંતાની વાત આવે ને અનુસંધાનમાં, હા હા, જ્ઞાન ગોષ્ઠિ હવે જલ્દી છપાય એમ આપણે પ્રવૃત્તિ કરો. હવે આ સેક્રેટરી સાહેબ છે કમિટીના મેમ્બર, બહુ સરસ છે સાહિત્ય છપાવો, સાહિત્યની રેલક છલામ કરો, ઘર ઘર સાહિત્ય વેચો, સાહિત્યની લાણી કરો. એ જીનવાણી છે ને એ નિત્ય બોધક છે. જ્ઞાની જયારે આત્મજ્ઞાની તો તત્કાળ બોધક કહેવાય, હોય ત્યાં સુધી વાણી કરે એ પણ, હા બાકી વાણી જીનવાણી તો નિત્ય બોધક કહ્યું એને. જયારે મન થાય, જયારે સમયસાર ઉગાડો અથવા સમયસાર ના પ્રવર્તન વાંચો, તો 3 જ્ઞાની સ્વર્ગ માંથી આવીને બોધ આપવા માંડે. ખૂબ ભગવાન અમરચંદ્ર આચાર્ય ગુરુદેવ, નિત્ય બોધક કહેવાય ને. જયારે મન થાય ત્યારે એનું અધ્યયન કરીને એ ભેદ જ્ઞાન નો વિચાર કરીને અભેદ નો અનુભવ કરી શકે છે. એ તો સાહિત્ય ની જ વાત કરવાના છે રાજકોટ ના પંડિતો. ભાઈ એક વિચાર આવ્યો કે ભગવાન મહાવીર ને નિર્વાણ સુધાર્યા 2500 વર્ષ થયા, 2500 ઉપર પણ આપણે 2500-2500 વર્ષ થયા, એમાં લાખો કરોડો અબજો રૂપિયાના મંદિરો બધાના, અબજો રૂપિયાના હો, અને એ મંદિર ની સ્થાપના પ્રતિભા ની સ્થાપના કરનારા જીવો, વિકલ્પ વાળા જીવો જાજા પ્રમાણમાં, પણ આ સાહિત્ય જીનવાણી નો પ્રચાર સંશોધન પ્રકાશન પ્રસારણ એવા વિકલ્પો વાળા જીવો પણ અનાદિથી આ છે, આ જવું નથી. એનો અર્થ એમ નથી કે મંદિર ની સ્થાપના ન કરવી ને પ્રતિમા ની બિરાજમાન ન કરવા એવો આશય નથી. હું તો ન લેવું ભાઈ, આજે વાત કરીએ તો વાત ને પકડી લે છે, પણ અમારો આશય તો જરા સમજો બાપુ, વાત કરવામાં આજે પાપ થઈ ગયું છે એવી વાત ક્યાં છે? કોઈ સલાહ લેવા આવે ને સલાહ આપીએ તો એનું ઊંધું મારે. કેની આડે વાત છે એવું કારણ થાય? ભાઈ ઊંચે ઊંચે ચડવાની વાત છે, નીચે નીચે ઉતરવાની વાત રક્ષા તો એ પોતાની જવાબદારી છે, અને ખરેખર એટલું તો એને જ્ઞાન હોવું જોઈએ. એ કઈ ફેંકી દે અને ગુજરી બજારમાં વેચવા મોકલી દે ને એ તો કઈ બરાબર નથી. પણ હવે એ પડખા ને ગૌણ કરીને બીજું પડખું એક સમજવા જેવું છે. એ પડખું છે એ સારું નથી, એ કઈ ખરાબ છે એ વાત સાચી છે. પણ એ લાખ પુસ્તક માં બેનસીના વચનામૃત માં એ 5-25 જીવે પણ જો વચનામૃત વાંચીને પોતાનું હિત કર્યું હોય તો એ જમે સાઈડ કરવા જેવી. તો જમે ની વાત છે, ઉધાર ની વાત શું કહ્યું અહીંયા? અરે આ આત્મા ભાઈ, આ મંદિર ને પ્રતિમા ની ઓળખાણ કેના દ્વારા થશે કે આર્યન છે ભગવાન? એ જીનવાણી દ્વારા થાય છે. એ સિવાય અર્યંત ના દ્રવ્ય ગુણ ને પર્યાય ને જાણીને તારો આત્મા નિશ્ચિત એવો છે એ કોણ કહેશે? જીનવાણી કહેશે. આ ભગવાન તો દુઃખ છે એ તો કઈ બોલતા નથી, માટે જીનવાણી વાચક છે અને એનું વાચ્ય આત્મા છે સમજી શકાય. એ માટે વાચક વાચ્ય નો નિયોગ એની સાથે રહેલો છે. વાત સાચી છે, એ પ્રમાણે અસાધના ન થવી જોઈએ. વાત તો સાચી છે, દુઃખ ની વાત છે. એ પ્રમાણે થતું હોય તો દુઃખની વાત છે. એનો અર્થ પ્રકાશન અટકાવવું એમ થતો નથી. પ્રકાશન ન અટકાવી શકાય, એનો ફેલાવો ન અટકાવો. કે છે તેવી રીતે કર્મ મોહાદી દ્રવ્ય કર્મ ના પરિણામ આત્માના પરિણામ નથી. રાગ જીવકૃત છે એક પ્રશ્ન, બીજો પ્રશ્ન કે રાગ પર્યાયકૃત છે બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન કે રાગ પૂતગલકૃત છે. આનો ઊંડાણ થી વિચાર કરવાની જરૂર છે. ચાવડાભાઈ અનાધિકાળ થી રાગ ને જીવકૃત માની બેઠો છે, તેથી એની દશામાં રાગ થયા કરે છે. એની દશામાં આત્મજ્ઞાન ઉદય પામતો નથી. પણ જયારે ભાન થશે કે આ તો કર્મકૃત રાગ છે, એ રાગ મારા પરિણામ ની મારામાં નહીં, હું એનો કરનાર નહીં, ખરેખર તો હું એનો જાણનાર પણ નથી. હું તો જ્ઞાયક છું ને જ્ઞાયક નો જ્ઞાતા છું. અભેદ ભાવે અનુભવ થાય પછી રાગ આવે એને જાણે એને વ્યવહાર કહેવામાં આવે છે. આ તો ધાર્મિક દોષો છે. રાગ અને આત્મા બે ભિન્ન છે. આત્મામાં જ્ઞાન થાય છે, આત્મામાં રાગ થતો નથી. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને જ્ઞાન થાય છે, રાગ એમાં થતો નથી. એ રાગ પૂતગલના પરિણામ પણે જણાય છે, રાગ આત્માના પરિણામ પણે જાણવામાં આવતું નથી. જ્યાં સુધી રાગ આત્માના પરિણામ પણે જાણીશ ત્યાં સુધી તો અપ્રતિબુદ્ધ અજ્ઞાની રહીશ, દુઃખી થઈશ. કર્મ આદિ અંતરંગ પરિણામો એક જ પરિણામ ને બે દ્રષ્ટિકોણ થી જોવાનું શ્યાદ વાત છે. એનો આજ રાગ વિષય ઘેરાય વાળો છે, એટલે થોડો એને હળવો કરીએ દ્રષ્ટાંત થી તો સમજી શકાય, નહીં તો સમજી શકાય નહીં. ને કા ઊંધું મારે તો સ્વચ્છંદી પણ થઈ જાય, સૌ સમજે તો સ્વતંત્ર થઈ જાય, બરા ચિંતા મટી જાય. એના માટે દ્રષ્ટાંત, પાણી સ્વભાવે તો શીતળ જ છે, રેવદ્રષ્ટિજી એનો ત્રિકાળ સ્વભાવ તો શીતળ શીતળ ને શીતળ છે, પણ એની અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ ક્ષણિક ઉપાદાન એ પ્રગટ થઈ એની ઉષ્ણતા થવાની યોગ્યતા પર્યાય છે. પર્યાય તો એ શીતળ સ્વભાવથી થઈ નથી ઉષ્ણ, અને અગ્નિથી પણ થઈ ખરેખર નથી, પણ એ ઉષ્ણતા પ્રગટ થાય એની યોગ્યતા. અને અગ્નિનો એમાં નિમિત્ત તો વ્યવહાર ને એ જોવામાં આવે તો એ પાણીના પરિણામ છે. શું કહ્યું? એક જ પરિણામ ને બે દ્રષ્ટિકોણથી જોવા. એ વ્યવહાર નહીં જોવામાં આવે તો એ ઉષ્ણતા પાણીની અવસ્થા છે, કથનથી તે પાણીની અવસ્થા છે. પણ એના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ઉષ્ણતા એ અગ્નિની છે, એ પાણીની નથી. હવે આમાં પ્રયોજન શેમાં સ્થિત થાય છે? વ્યવહારના પક્ષમાં રહેવાથી કે નિશ્ચયના પક્ષમાં જવાથી? દ્રષ્ટાંત સમજાણું. શીતળ પાણીનું પ્રયોજન છે, ઊંડું પાણી ફળફળતું તે પીવાતું નથી. ઠંડુ પાણી જોઈએ છે, તૃષા લાગી છે, આ તૃષા દૂરને બતાવે છે. હો, આ આત્માની જેને તૃષા લાગી હોય એની માટે કે પાણી જે છે ને ભાઈ, દુષ્ણ થયું ને, એ ખરેખર સ્વભાવ ગ્રાહી જ્ઞાન થી જોવામાં આવે તો એ ઉષ્ણતા અગ્નિની છે. કેમ કે ઉષ્ણતા લક્ષણ પાણીનું નથી, પણ ઉષ્ણતા લક્ષણ અગ્નિનું છે. લક્ષણ ભેદે ભેદવાથી પદાર્થનો ભેદ છે, તે પાણીની અવસ્થા નથી, તે અગ્નિની અવસ્થા છે. એમ જયારે જાણે છે, શ્રદ્ધામાં લે છે, ત્યારે એને શીતળ પાણીની પ્રાપ્તિ થઈ જાય છે. એનું નિમિત્તપણું પણ હટી જાય છે, અને નિમિત્તના લક્ષ્ય થતો વિભાવ ભાવ ઉષ્ણતા એ પણ ટળીને શીતળ પાણી પ્રાપ્તિ. એમ પાણી મેલું થયું, મેલું થયું, પાણી મેલું થયું, માટીનો સંગ અને એની યોગ્યતા, પાણી મેલું થયું કહેવાય તો પાણી મેલું થયું. ખરેખર પાણીની અવસ્થા વ્યવહાર ને એ મેલી છે, ખરેખર તો એ માટીના પરિણામ મેલા છે, પાણીના પરિણામ જ નથી. પણ હમણાં કહ્યું વ્યવહાર ને પાણીની પર્યાય છે, નિશ્ચય ને એ માટીની પર્યાય છે. શું આ વ્યવહારની ને નિશ્ચય નહીં, આ તો પંડિતો નું કામ છે. ના ના, એ તારું કામ છે, સાંભળ. એ પાણીની અવસ્થા મલિન થઈને માટી એમાં નિમિત્ત છે, તો પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો એ પાણીની અવસ્થા દેખાય છે. પણ પાણીના સ્વભાવ શીતળ સ્વચ્છ સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો એની હારે અણમળતો ભાવ છે. તો એ મલિનતા કોની હારે મેળ ખાય છે? કે માટીની હારે મેળ ખાય છે. માટે માટીના જ પરિણામ છે, એ પાણીના પરિણામ જ નથી. એમ જાણીને ફટકડી નાખે તો મેલ નો અભાવ થઈ અને સ્વચ્છ પાણી પ્રગટ થઈ જાય. એમ જીવની પર્યાયમાં રાગ થાય છે કે વ્યવહાર નહીં જીવના પરિણામ કયા ભગવાને, અને નિશ્ચય નહીં એને એને પુતગલના પરિણામ કયા. પરિણામ ન ફેરવવા, એક જ પરિણામ એને બે દ્રષ્ટિકોણથી જોવા. કે એ પરિણામ જે છે રાગ, એ કથનથી જીવના પરિણામ છે, કથનથી તે ઉદગલના પરિણામ છે, કથન થી તો અવસ્થ છે. પછી પણ આ બે વાતો સમજવામાં જેવી છે. તું કહે છે કે આ રાગ છે વ્યવહાર ને જીવના પરિણામ છે, એમ કોણે કહ્યું છે? કોણે કહ્યું? એ જ્ઞાનીએ કહ્યું. એ જ્ઞાનીએ વ્યવહાર ને એ જીવના પરિણામ છે એમ કેમ જાણ્યું? એમ કેમ જાણ્યું? કે નિશ્ચય નહીં એ પૂતગલ ના પરિણામ છે એમ જાણ્યું, ત્યારે એ વ્યવહાર ને જીવના પરિણામ છે એમ જાણ્યું એને. સમજાણું કઈ? ભરતભાઈ, આ વ્યવહાર ની દર્શાવ્યો છે, શાસ્ત્ર માં આવે છે. રાગ દ્વેષ મોહ એ બધા જીવના પરિણામ છે એમ પણ કહ્યું છે. કોણે કહ્યું છે? કે જેને નિશ્ચય થી પૂતગલ ના પરિણામ જાણી લીધા અને જ્ઞાન પ્રગટ થઈ ગયું, રાગ ની આરે ભેદ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એ કહે છે કે જ્યાં સુધી સ્વરૂપમાં નટકાય અને અસ્થિરતા નો રાગ આવે તો એને વ્યવહારે જીવના પરિણામ પણ કથનથી કહેવામાં આવે છે. પણ એ વ્યવહાર નહીં જીવના પરિણામ જાણે કોણ? વ્યવહાર ને જીવના પરિણામ. ત્યાં અલ્પ વિરામ છે, મોટે ભાઈ રાગ છે એ વ્યવહાર નહીં જીવના પરિણામ છે, એ અલ્પ વિરામ છે. નિશ્ચય નહીં એ પૂતગલ ના જ પરિણામ છે. જયારે જ્ઞાન પ્રગટ થાય છે ને જ્ઞાને પૂતગલ ના પરિણામ જાણ્યા છે. અજ્ઞાની જાણી શકતો નથી, એ જ્ઞાન પ્રગટ થઈ ગયું. અરે આ તો અણમળતો ભાવ છે, મારી જાતનો ભાવ. આ જે રાગ વિશેષ છે એ સામાન્ય નો વિશેષ નથી, એ સામાન્ય પૂતગલ છે, એના લક્ષ્ય થાય છે, માટે એનો વિશેષ છે. એ મારું વિશેષ, મારા પરિણામ જ નહીં. મારા પરિણામ તો જ્ઞાન થયા, મારા પરિણામ આત્મા નું જ્ઞાન થયું તે મારા પરિણામ છે એમ જાણી ભેદ જ્ઞાન કરીને કોઈ જીવ આત્મા નો અનુભવ કરી શકે છે. કહે છે કર્મ આદિ અંતરંગ પરિણામો, આના વ્યાખ્યાને પણ છપાઈ ગયા છે હો ગુરુદેવ ના. માટે તેને કર્મકૃત કહેવામાં, પૂતગલ આશ્રિત હોવાથી તેને પૂતગલ ના પરિણામ કહેવામાં આવે છે. ભેદ જ્ઞાન ની કળા બતાવે છે મોહાદી અંતરંગ પરિણામો. પણ એને તો એ નિરાંતે જૂતો છે, ચેતન ના પરિણામ, ચેતન ના પરિણામ, ચેતન ના પરિણામ, ચેતન ની સત્તામાં થાય છે. આ ચેતન એને રાગ ને કરે છે અને એ દુઃખ ને આત્મા ભોગવે છે. એ જ્યાં સુધી એકતા બુદ્ધિ છે, ભૂતગલ અને જળ, આ જળ અને ચેતન ની એકતા, ભૂતગલ ના પરિણામ ને આત્મા ના પરિણામ માને ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થતું નથી. પણ એ પૂતગલ ના પરિણામ છે ને મારા પરિણામ તો જ્ઞાન છે. ત્યારે ભેદ જ્ઞાન થી આત્મ અનુભવ થાય છે, બતાવે છે. અંતરંગ પરિણામો તથા નોકર્મ શરીર આદિ બાહ્ય વસ્તુ કે જેવો બધા પરિણામ પૂતગલ ના પરિણામ છે. આહા, પ્રતિભાસ માં તફાવત મોટો છે. અજ્ઞાની ને જ્ઞાની ને પદાર્થ ના પ્રતિભાસ માં તફાવત છે. જ્ઞાની રાગ ને પારતો જાણે છે, પરાયો ભાવ જાણે છે, પૂતગલ નો ભાવ જાણે છે. અને અજ્ઞાની એ રાગ ને પોતાનો ભાવ જાણે છે. એ જ્યાં સુધી પોતાનો માનસ ને જાણશે ત્યાં સુધી અજ્ઞાની અપ્રતિભૂત રહેવાનું છે. અને આત્માનો તિરસ્કાર કરનારા છે. આ દયાદાન ના પરિણામ આત્માનો અનાદર કરીને ઉભા થાય છે. આત્મઘાતી પરિણામ છે. શુભાશુભ ભાવ આત્માનો ઘાત કરનારા છે. આત્માનો ઘાત એટલે આત્માના પરિણામનો ઘાત કરનારા. એટલે કે એ પરિણામ પ્રગટ થતા નથી, જેથી તેને ઘાત કરનારો એમ કહેવામાં આવે છે. જ્ઞાનથી જરા જાય તો બધો પતો બધા કે એવું છે, ઉપર ઉપરથી ખ્યાલ આવે નહીં. આત્માનો તિરસ્કાર કરનારા, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ આ કીર્તિ અરતિ અનેક પ્રકારના વિભાવ ભાવો જે છે એ આત્માનો અનાદર કરનારા, તિરસ્કાર કરનારા ભાવો છે. એ શુભ ભાવ આત્માનો અનાદર કરે અને અજ્ઞાની એ શુભ ભાવનો આદર કરે. એ આત્મઘાતી છે. આત્મઘાતીને મહાપાપી કહેવામાં શું કહ્યું? આ બુદ્ધ ના પરિણામ જે છે એ આત્માનો તિરસ્કાર અનાદર કરીને પ્રગટ થાય છે. એવા બુદ્ધ ના ભાવને અજ્ઞાની લાભનું કારણ માને છે, એને ધર્મનું કારણ માને છે, પરંપરા એ ધર્મ માને છે. શુભભાવ, શુભભાવ તો હોય ને, સાધકને પણ શુભભાવ હોય છે. આ પાંચમા વર્ષના પરિણામ નથી હોતા. પાંચમા વર્ષના પરિણામ પાયા વિના મુક્ત થઈ જાય. એમ અનેક પ્રકારે કુતર્ક અજ્ઞાની ભેદ જ્ઞાન નો અભાવ હોવાથી આત્મા ને રાગ ની એકતા બુદ્ધિ ભાવ બોલે છે. સમ્યક દ્રષ્ટિ કહે છે કે એ અનાદર કરનારા, તિરસ્કાર કરનારા ભાવો છે, મારો સ્વભાવ નથી. તિરસ્કાર કરનારા તેમનામાં આ હું છું, આ હું શરીર, હું કર્મ, હું રાગ, હું આ હું છું. આ જ્ઞાયક ભાવ હું છું એ ભૂલી ગયો. અને જે જ્ઞાન ની પર્યાય ની સ્વચ્છતામાં જણાય છે રાગાદી શરીર આદિ, એમાં આ હું છું. જણાય છે ને જાણીને ઊંઘવું કહે છે કે જ્ઞાનની સત્તામાં રાગ જણાતો નથી ને દેહ જણાતો નથી તો એમાં ઊંઘવું પણ થઈ શકે નહીં. માટે સફર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં રાગાદી ને દેહાદી એનો પ્રતિભાસ થાય છે, પણ ઉપયોગમાં રાગ અને દેહ આવતો હરેક નાયક ચિદાનંદ ભગવાન આત્મામાં તો રાગ આવતો નથી, પણ ચાલતા વર્તમાન વર્તા ઉપયોગમાં પણ રાગ જણાય છે, પણ રાગ ઉપયોગમાં આવતો નથી. પણ એને ભ્રાંતિ થઈ ગઈ, ત્યાં રાગ નો પ્રતિભાસ થયો કે રાગ હું, રાગ મારો, મારામાં રાગ, મારામાં જ્ઞાન ભૂલી ગયો, મારામાં રાગ, આ હું છું. જે જણાય છે જ્ઞેય, રાગ જ્ઞેય છે, રાગમાં જ્ઞાન નથી, અચેતન છે, જળ છે, એનામાં જ્ઞેયત્વ છે પણ જ્ઞાનત્વ નથી. જ્ઞાનમાં જ્ઞાનત્વ પણ છે અને જ્ઞેયત્વ પણ છે. આ થોડોક અભ્યાસ તો કરવો જોઈએ, શું જ્ઞાન ને શું જ્ઞેય. હવે આ પંડિતો આપણે વિદ્વાન રાખ્યા છે તો કઈક એવી યોજના થશે, પ્રૌઢ વર્ગ ની પણ કરવા જેવી છે. બાળકોને તો શીખડાવે પણ મોટા એ પણ શીખવા જેવું છે. શબ્દ જ્ઞાન હોય તો એનો અર્થ નો ભાવ પાસે પણ સમજવું સહેલું પડે. આ હું છું કે અને આત્મામાં આ કર્મ મોહાદિ અંતરંગ પરિણામો આ રાગ થાય છે ને એ આત્મામાં થાય છે. એટલે આત્મામાં જ્ઞાન થાય કે આત્મામાં રાગ થાય? આત્મામાં તો જ્ઞાન થાય છે, રાગ તો ઉદગલ માં થાય છે. હે રાગ આ બધું કયું? અમે આ 8000 રૂપિયાનું આ પુસ્તક છપાયું, દાન આપ્યું, લોક કશાય ની મંથા થઈ, સુખ ભાવ થયો. એ ઉમેશભાઈ કે અમારા 8000 ગયા અને સુખ ભાવ અમારો નહીં, કે ના એ તમારો નહીં, તમારું તો જ્ઞાન છે. જો આજે 20000 બીજા જાહેર થવાના છે. અરે એ શુભ ભાવ ને જયારે હે જાણશે ત્યારે લોક કશાય ઘટા વગર રહેતો નથી. પૈસા વાપરો એવો ઉપદેશ આપે તો કોઈ પૈસા ન વાપરે, પણ લોક કશાય થી પણ ભિન્ન પરમાત્મા છે એનું ભેદ જ્ઞાન કર. લોક કશાય પણ એ ધર્મ ના પરિણામ. લોક આ પ્રતિક્રમણ નો ફાળો કયો? એમાં 5000 ચાલે છે ફાળો પુસ્તક છપાવવા માટે. અરે આ મારામાં રાગ થાય છે, મારામાં દુઃખ થાય છે, આ દુઃખ ને હું વેદું છું. દુઃખ ને હું વેદતો નથી તો કોણ વેદે છે? અરે એ દુઃખ એ પૂતગલ ના પરિણામ છે. સાંભળ તે વાત સાંભળી નથી. રાગ દ્વેષ સુખ દુઃખ એ પૂતગલ ના પરિણામ છે. કઠણ પડે, કઠણ પડે વ્યવહાર ના પક્ષવાળા ને, પણ અમે પછી છેલ્લી માફી માંગી લેશું. વ્યવહાર ના પક્ષવાળા ને કઠણ તો પડે ભાઈ. સત્ય વાત તો સત્ય વાત સાંભળશે નહી તો નિર્ણય કેવી કરશે કે ના આવી વાત ન કરાય. હો આ રાગ ઉત્પન્ન થાય હિંસા આત્માના પરિણામ ની એ વાત ન કરાય. એ વાત કેદી કરવી? આજે ન કરવી તો કેદી કરવી? શાસ્ત્ર માં નાખી દેવી. શાસ્ત્ર એટલા માટે લખ્યા છે કે અધ્યયન કરીને કોઈ લાયક થયું હોય તો તું કેજે સત્ય વાત. તારો કાળ કહેવાનો હોય તો, ઠરવાનો કાળ હોય તો અમે કઈ કહેતા નથી. એમનામાં હું છું એમ અને આ આત્મામાં આ કર્મ મોહાદી આત્મામાં થાય છે. રાગ દ્વેષ સુખ દુઃખ મોહ આ બધું દુઃખ બધું આત્મામાં થાય છે. એટલે આત્મામાં જ્ઞાન થાય છે કે એ આત્મામાં રાગ થાય છે એ શું રાગ જ થાય છે? આ જ્ઞાન થાય છે. અરે રાગ થાય છે એનું જ્ઞાન થાય છે એમ તો લે, આત્માનું જ્ઞાન તો પછી. ક્રોધ થયો, ક્રોધ થયો કોઈને જાણ્યું? જ્ઞાને જાણ્યું. ક્રોધ ક્રોધ ને જાણતો નથી એક વાર, અને ક્રોધ થી ઉપયોગ છૂટો છે એટલે ક્રોધ ને જાણી શીખો. જો ઉપયોગ અને ક્રોધ ની એક જ તો થઈ ગયો હોત આ ક્રોધ થયો એવું જ્ઞાન પણ પ્રગટ સમજાય છે. ન્યાય અજ્ઞાની નો ઉપયોગ પણ રાગ ની આરે એક તો ભાવે પામ્યો નથી, એ તો છૂટો ને છૂટો છે, પણ એને ભાન નથી એટલે જાણે રાગ અને ઉપયોગ એક થઈ ગયો એમ એને ભ્રાંતિ થી પાસે વખત થઈ ગયું. વિદુપાની ભાષામાં સત્યાર અને ગામ કે ભાષામાં ભારતી ભાષામાં જો તો એક
વર્તન જૂઠું છે, વ્યાજબી નથી, સત્ય નથી, કેમ? એનું કારણ આપે છે કે વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે, જે પૂતગલ નો ભાવ અને વ્યવહાર નહી કહે છે કે ચેતન ના પરિણામ છે, એમ વ્યવહાર નહી કહે છે. વ્યવહાર નહી કહે છે એ સાચું ભાષે છે, અને નિશ્ચય નહી કહે છે કે પૂતગલ ના પરિણામ, એને સાચું ભાસતું નથી. ક્યાં સુધી આ પ્રતિભૂત અજ્ઞાની રહેવાનું છે? મૂળમાં ભૂલ. આ રાગાદી પરિણામ છે જે જીવના પરિણામ છે કે પૂતગલ ના પરિણામ છે? સર્વજ્ઞ ભગવાન ના જ્ઞાન માં શું આવ્યું? કઈક આધાર સર્વજ્ઞ ભગવાન નો આપો, કાતો 44 કાતા કાઢો, બધા 44 કાતા. મૂળમાં ભૂલ ની જ્યાં સુધી નજરો ન પડે, રાગ ને આત્મા ના પરિણામ માં અમે અનુભૂતિ કહીએ છીએ એમ ન કહેતા, કુંકુંદ આચાર્ય ભગવાન ફરમાવે છે કે સર્વજ્ઞ ભગવાને આમ કહ્યું છે, આમ એના જ્ઞાન માં પ્રત્યક્ષ જોયું છે. અજ્ઞાની ના મિથ્યાત્વ ના પરિણામ પૂતગલ ના છે, જીવ ના પરિણામ નથી. એની ટીકા, આ અધ્યોષાન આદિ ભાવો છે તે બધાય, અધ્યોષાન આદિ શબ્દો વાપરે વગેરે, રાગ દ્વેષ મોહ વિષય કષાય, એ બધા ભાવો વિશ્વને સમસ્ત પદાર્થોને સાક્ષાત પ્રત્યક્ષ દેખનારા ભગવાન, સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા, અર્યંત દેવો વડે એને કેવળ જ્ઞાનમાં જોયું અને વાણીમાં દિવ્યધ્વનિમાં વાત આવી. અર્યંત દેવો વડે ઉદ્ગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી એ ચેતનના પરિણામ જ નથી. કપડું રાતું થયું એ રંગના પરિણામ છે, એ કપડાના પરિણામ નથી. પાણી મેલું થયું એ માટીના પરિણામ છે, એ પાણીના પરિણામ ની, પાણી સ્વચ્છ છે એની જાતથી વિરુદ્ધ છે મેલ. એ મેલ માટી હારે મળતો લાગે છે, એ મેલ પાણીના સ્વચ્છ ભાવની હારે મળતો થતો અણમળતો છે. આ ગુણમાં ભૂલ છે, ભૂલ નીકળી જાય એવું છે. ભૂલ શા માટે બતાવે છે? કે ભૂલ નો અભાવ કરવા માટે. ભૂલ નું જ્ઞાન શા માટે કરાવે છે? કે ભૂલ નો અભાવ કરવા માટે, દંડ કરવા માટે નહીં. અર્યંત દેવો વડે પૂતગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી, અશક્ય છે. એ રાગ આત્માપણે થવું અશક્ય છે. એ જડ કોઈ ચેતન ન થાય, અને ચેતન કોઈ જડ ન થાય. અધ્યાત્મની પરાકાષ્ઠાની અંતરંગની વાત છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ છોડે નહીં. આ આપણા સ્વભાવ ભૂલાઈ જાય. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં. છોડી આપ સ્વભાવ, છોડી આપ સ્વભાવ, પછી ફરીથી કે છોડી આપ સ્વભાવ. એ આત્મા ચેતન ભાવ એનો પોતાનો સ્વભાવ કદી છોડતો નથી, અને દેહ એનું જડત્વ પણ કદી છોડતો. ભલે દેહ ને આત્મા ને એક ક્ષેત્ર આવવા અનાદિ કાળ નો સંયોગ સંબંધ ચાલ્યો આવે છે, છતાં પણ એ દેહ જડ રૂપે છે અને આત્મા ચેતન રૂપે છે. આ બહાર ની વાત. એમ અંદરમાં જે પૂતગલ આશ્રિત પૂતગલ ના પરિણામ, એ રાગ પૂતગલ આશ્રિત છે માટે પૂતગલ ના પરિણામ છે, રાગ આત્મા આશ્રિત થતો નથી. માટે રાગ એ પૂતગલ ના પરિણામ જડ, અને જ્ઞાનમય ભગવાન જે આત્મા ચેતન, એ ચેતન જડ એવા રાગ રૂપે થતો નથી, અને રાગ ચેતન રૂપે થતો. બે અનાદિથી જુદું 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 ચાલ્યું આવે છે, એને સંયોગ સંબંધ છે, પણ તાદાત્મ્ય સંબંધ થયો નથી. અરે સર્વજ્ઞ ભગવાનની સાખ આપીએ છીએ, છતાં તમે જો અત્યારે આ કાળ આવ્યો અને એને સમજાવનાર અમે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું, શ્રીમંદર ભગવાનની વાણીમાં આવ્યું કે જાઓ ભારતમાં તમે આ રાજકુમારને કહ્યું કે કુમકુમ ભગવાનનું એ શાસનનો ખુલાસો ત્યાં કરો, ઘણા જીવો નિકટ ભવી જીવો ત્યાં દેખાય છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું નિકટ ભવી જીવો ત્યાં જૈનમાં છે, જાઓ તમે સૌરાષ્ટ્રમાં. આ હા હા વધાયા અહિયાં અને દિવ્ય ધનીનો સાર લઈને અહીંયા આવ્યા. એ માવજી ક્ષેત્રમાં હતા, રાજકુમાર પદમાં હતા. કઈ શંકા કરવા જેવું નથી, નિશંક વાત છે. અહીંયા આવીને ફરમાવે છે કુમકુમ ભગવાન આમ કહે છે, કુમકુમ ભગવાન કહે છે, સર્વજ્ઞ ભગવાન આમ કહે છે. હવે તો તમે માનો, અમે તમે કેવા આવ્યા અને છતાં પણ જો તમે નહીં માનો તો અમે તો થોડા ટાઈમમાં ચાલ્યા જવાના, અને કહીને ચાલ્યા પણ ગયા. આ કા આવ્યો? રાગ ભિન્ન ને આત્મા ભિન્ન છે ભાઈ. રાગ ને આત્મા એક પદાર્થ નથી, એક સત્તા નથી. બે ની સત્તા ન્યારી ન્યારી છે. બે વચ્ચે આધાર આધેય સંબંધ પણ નથી, કરતા કર્મ સંબંધ પણ નથી. વ્યવહારે જ્ઞાતા અજ્ઞેય સંબંધ કહો તો કહો, નિશ્ચય થી તો જ્ઞાતા અજ્ઞેય સંબંધ આત્મા સાથે રહેલો છે. એ સર્વજ્ઞ ભગવાન ની સાથ આપે છે અમૃતચંદ્ર આચાર્ય ને કુમકુમ ભગવાન. કે પૂતગલ દ્રવ્ય ના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી તેઓ ચેતન સ્વભાવમય જીવ દ્રવ્ય થવા સમર્થ નથી, અશક્ય છે. જે જીવ દ્રવ્ય ચેતન ભાવ થી શૂન્ય એવા પૂતગલ દ્રવ્ય થી અતિરિક્ત ભિન્ન કહેવામાં આવ્યું છે. માટે જેવો આ અધ્યક્ષાન આદિક ને જીવ કહે છે, રાગ ને જીવ માને છે, તેઓ ખરેખર પરમાર્થવાદી નથી, સત્યાર્થવાદી નથી, જૂઠું કહેનારા છે. કેમ? હવે આગળ કેમ કે હજુ કઈ બીમારી આપી હોય તો ડોક્ટર ડોઝ આકરો આપે, થોડો ડોઝ આપે, પછી આ બીમારી જતી ન હોય પછી કે ડોઝ વધારો હોય. ઊંધે પાટે ગાડી ગઈ છે, ઊંધે પાટે જે 100% એમાં કઈ ભેદ નથી, તો બધા ખોટા. આ બિન અનુભવી અજ્ઞાની બધા જૂઠા છે, અનુભવી પુરુષ સાચો છે. એટલા બધા ખોટા છે. અરે ભગવાન, હવે તો તને દેવગુરુ શાસ્ત્ર નો આત્રો વળી પડ્યો નથી. આત્માની વાતો કોણ સાચું પ્રતિપાદન કરે છે અને કોણ ખોટું પ્રતિપાદન કરે છે એની પરીક્ષા કરવાની શક્તિ પણ જીવની બિરાઈ ગઈ છે. આ ઉપરો માળ કેવો મૂકી દીધો એને. બે ની વાત સાંભળી તુલના કરીને કયું સત્ય ને કયું અસત્ય એમ તો હજી વિચારમાં તું લે, પછી નિર્ણય ને ધારણા ને નિર્ણય ને અનુભવ ની વાત તો. પણ વ્યવહાર ની વાત ક્યાં કરે ત્યાં હજારો લાખો માણસ ભેગા થઈ જાય. એક લાખ માણસ શુભભાવ કરવા જેવો છે. શુભભાવ થી ધર્મ થાય. મુનિરાજ પણ શુભભાવ કરે છે. શુભભાવ વિના મોક્ષ કોઈ થતો નથી. એમ અનેક પ્રકારના ગપ્પા અજ્ઞાની મૂંડ જેવો મારે છે અને વ્યવહારના પક્ષ વાળા હાજી હા કરે છે. હા બરાબર, એમ જ હોય. આપ કહો છો એમ જ હોય. ઈ સોનગઢ નો સંત ભલે નિશ્ચય ની વાત કરે, યા તો બધા નિશ્ચયાઘાતી થઈ જશે. એમ કરીને નિશ્ચય ની વાત લક્ષમાં લેતો નથી અને વ્યવહારના પક્ષ વાળો જીવ એને ઉપદેશક પણ એવા મળે. શું કરે જીવ નવીન? અરે રાગ થી ભિન્ન આત્મા છે એવો વિચાર તે વ્યવહાર છે. શુભ ભાવ કરવો એ વ્યવહાર જ નથી, તો અજ્ઞાનમાં જાય છે. શુભ ભાવ થી મારો જ્ઞાન આનંદ પરમાત્મા ભિન્ન છે એવા વ્યવહારમાં આવતો નથી. નિશ્ચયમાંથી ક્યાંથી આવી શકશે? કઈક અમારા એક મિત્ર મને અગાઉ કહ્યું કે રાહુભાઈ, તમે કઈક વ્યવહારની વાત કરો એટલી નિશ્ચયની વાત કરો છો. બીજે દિવસે વ્યવહારની વાત કરી, વ્યવહારની વાત કરું ને, કે કરો કે આ શુભ ભાવ છે ને એનાથી આત્મા ભિન્ન છે એમ વિચારવું તેનું નામ વ્યવહાર છે. શુભ ભાવ કરવો એ વ્યવહાર નથી, તો અજ્ઞાન અપ્રતિબુદ્ધ લક્ષણ. એ તો મિથ્યા તો દઢ કરે છે જીવો, વસ્તુના સ્વરૂપમાં નથી. કોઈ માનો કે ન માનો, લગ્ન દિગંબર મુનિ કહે કે અમે તો તમારા હિતની ખાતર વાત કરીએ છીએ, કદાચ વ્યવહારના પક્ષવાળા જીવોને દુઃખ લાગે તો અમને માફ કરજો, પણ અમારી પાસે બીજી કોઈ આશા રાખતા નહીં. આ વિતરાગી સંત વિતરાગનો ઉપદેશ આપે, એ રાગનો ઉપદેશ, જેને દ્રષ્ટિમાંથી રાગનો ત્યાગ કર્યો એ બીજાને એમ કહે કે તમે રાગ કરો, શુભ ભાવ કરો, શુભ ભાવથી ભિન્ન આત્માને જાણો. અહીંયા કહે છે વિચાર કોટીમાં રાખવું, વિચાર કોટીમાં, ગ્રીકમાં ઘૂંટડો ન ઉતરે તો આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે, આ સોનગઢના સંતની વાત નથી, આ સર્વજ્ઞ ભગવાનની. આ સૌ કેમ જેને ભાગ્યા તે જીવ કેમ કહો ભલા, 2000 વર્ષ પહેલાનું તાલપત્ર ઉપર લખેલું આ શાસ્ત્ર છે, મદ્રાસની ભૂમિમાં ભૂમુર હિલ છે એના ઉપર ગુફા છે, ત્યાં બેઠા બેઠા કલમ ચલાવી ખુંચુંદાચાર્ય માટે જેવો દિવસાણ જીવ કહે તેવો પરમાત્મા. હવે કહે છે કેમ કે આગમ યુક્તિ અને સહાનુભૂતિ તેમનો પક્ષબાધિત છે, અજ્ઞાની જીવ કહે છે કે આ જીવના પરિણામ છે એનો પક્ષબાધિત, આગમથી પણ ખોટો છે, આગમમાં એમ લખ્યું નથી, આગમમાં એમ લખ્યું નથી કે રાગ જીવના પરિણામ છે, જ્ઞાન જીવના પરિણામ છે એમ લખ્યું છે આગમમાં. અને યુક્તિ, નય વિભાગની યુક્તિ અને સહાનુભૂતિ તેમનો પક્ષબાધિત છે, ખોટા છે. તેમાં હવે એક પછી એક બોલ ખાપે છે, તેમાં તેઓ જીવ નથી, અધ્યોષણ આદિ રાગ દેશ મોહના દયાના ભાવ જીવ, જીવ તો નથી પણ જીવના પરિણામ નથી. એવું આ સર્વજ્ઞનું વચન છે. આ સર્વજ્ઞને રોજ અહીંયા પગે લાગે મંદિરમાં જઈને, પણ સર્વજ્ઞ કહે છે કે રાગ પુષ્કળના પરિણામ એ ભાઈ સાહેબ બેસતું નથી. અરે જ્ઞાન જીવના પરિણામ છે અને રાગ પુષ્કળના પરિણામ છે, તારે પરિણામ જોઈ છે ને, કે જ્ઞાન છે એ જીવના પરિણામ છે, લે રાગનું જે જ્ઞાન થયા એ જીવના પરિણામ અને રાગ ઉદગલના પરિણામ, રાગ જ્ઞાનમાં જ નહીં છે અને જ્ઞાન આત્માને જાણતા અભે થઈ જાય છે. આગમ યુક્તિ તેનો પક્ષ બાધી, તેમાં તેઓ જીવ નથી એવું આ સર્વજ્ઞનું વચન છે, એ તો આગમ છે. અને આ નીચે પ્રમાણે સ્વાનુભવ ગર્ભિત યુક્તિ છે, એટલી યુક્તિ કોરી નહીં, સ્વાનુભવ ગર્ભિત યુક્તિ શબ્દ વાપરો, એકલો તર્ક નહીં, એકલી વિકલ્પ આત્મક યુક્તિ નય વિભાગની નહીં, સ્વયં મેં ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ વડે મલિન અધ્યોષાન છે તે જીવ નથી, કારણ કે કાલીમાંથી જુદા સુવર્ણની જેમ એવા અધ્યોષાનથી જુદો, રાગથી જુદો અન્ય ચિત્ત સ્વભાવરૂપ જીવ ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધિમાન છે, અર્થાત તેઓ પ્રત્યક્ષ ચૈતન્ય ભાવને રાગથી જુદો અનુભવે છે. માનો તો માનો, ન માનો તો ન માનો, સંતોને શું લેવા દેવા છે. એમ અભેદથી વસ્તુનો અનુભવ કરે કે એક જ્ઞાન તે હું અને રાગ તે પણ મારો, રાગ અને જ્ઞાન એક, એમ અભેદથી ઉદ્ગળ અને ચેતન, ચેતન આત્મા અને રાગ ઉદ્ગળના પરિણામે બે ને એકત્વપણે એકપણે માને તો કહે છે જ્યાં સુધી એમ માને છે ત્યાં સુધી અજ્ઞાની મિચ્છા જઠી રહેવાનું છે. પોતાની મેળે તો ભેદ જ્ઞાન નથી, પણ ભેદ જ્ઞાનીઓ અનુભવી ભેદ જ્ઞાનની વાત કરે ત્યારે પણ એ ભેદ જ્ઞાન નો વિચાર પણ એને વારંવાર ના આવે, અનુભવ તો દૂર રહો. કઈક વ્યવહારની વાત કરી છે કે નહીં સોનગઢના સંતે, આ કરી છે, ભૂલ પાપથી આત્મા જુદો છે એમ વારંવાર વિચારમાં લેવું એનું નામ વ્યવહાર છે, શુભ ભાવ કરવો એનું નામ પ્રગટપણે અજ્ઞાન છે, જરાય છૂટછાટ નથી એમાં. એમ વસ્તુના ભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિભૂત છે. અને જયારે કોઈ વખતે, હવે સૌની વાત કરે છે, અજ્ઞાની ક્યાં સુધી રહે છે કે જ્યાં સુધી તું બે તત્વને ભિન્ન ભિન્ન હોવા છતાં એક પણ એમ માની રહ્યો છો ત્યાં સુધી તારી અજ્ઞાન દશા રહેશે. કાયમ માટે તો અજ્ઞાની રહેવાનો છો એમ છે નહીં કાયમ માટે અજ્ઞાની અજ્ઞાન ભાવે ન રહીએ. કેમ કે અજ્ઞાન ભાવ છે, વિભાવ છે, એ વિભાવ તો ટળી જાય. પાણી ઊંડું થાય થોડા ટાઈમ માટે, પછી ઠંડુ થઈ જાય. એમ અવસ્થામાં મિથ્યા તો થાય, એ થોડા કાળ માટે છે, વધારે કાળ માટે છે નહીં. તાવ કેટલો ટાઈમ રે? ચંદુભાઈ ને પૂછ્યું. મેં કહ્યું, આ 15,000 માણસ આવ્યા છે ગોપાલ માને ગુરુદેવ નું વ્યાખ્યાન બંને તાવ વાતો કરો. ત્રણ દિવસ કેમ? વિભાવ માટે એને 3 દિવસ ની મુદત મારી. પછી કહું કે ચિત્ત પરમાત્મા ક્યાં ઉભી રહેશે એમ ચંદુભાઈ ને પૂછ્યું. તો ચંદુભાઈ કે, પણ આ લાલુભાઈ તમારો પ્રશ્ન અવિવેક ભરેલો છે. આવો પ્રશ્ન ન હોય, ચિત્ત પરમાત્મા સ્વભાવમાં ક્યાં સુધી હશે કે સાદી અનંતકાળ? વિભાવ ની મુદત હોય, વિભાવ મુદતી છે, સ્વભાવ ને મુદત હોઈ શકે? એમ વસ્તુના ભેદ થી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી. અને જયારે કોઈ વખતે કોઈ વખતે કાળાદી લગતી પાંચે ભાવ એમાં રહેલા, કોઈ વખતે કોઈ કાળે જેમ દ્રષ્ટાંત આપે છે, આ રાગ ભીમ છે ને જ્ઞાન ભીમ છે એનું એક સરળ દ્રષ્ટાંત આપે છે. જગતના જીવોને નિરંતર સવારે દાઢી કરતા હોય ત્યારે અરીસામાં જોતા હોય, અથવા બહેનો અથવા અહીંયા ચાંદલો કરે ત્યારે પણ અરીસામાં જોવે. રોજનો આ વ્યવસાય એવો એક દાખલો સરળ જગતના જીવો સમજી શકે એવો એક દ્રષ્ટાંત આપે છે. જેમ રૂપી દર્પણની, દર્પણ છે રૂપી પદાર્થ છે, આત્મા છે તે અરૂપી છે, પણ રૂપી પદાર્થના દ્રષ્ટાંત દ્વારા અરૂપી આત્માનું અનુમાન બરાબર થઈ શકે છે. તેથી રૂપી એવા દર્પણની સ્વ પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. શું કહ્યું? કે દર્પણ છે એની અવસ્થા સ્વચ્છ છે. હવે એ સ્વચ્છ અવસ્થામાં એનો દળનો પણ આકાર પ્રતિભાસે છે. ઓલી સ્વચ્છતા છે તો અવસ્થા છે સમય સમય વર્તી, અને જે દળ દ્રવ્ય છે એ એમાં પ્રતિભાસે છે, અને બહારના પદાર્થ અગ્નિ આદિ પણ એમાં પ્રતિભાસે છે. આમાં અગ્નિનો દાખલો આપ્યો, અગ્નિ પણ એમાં પ્રતિભાસે છે, પણ એ દર્પણની તો સ્વચ્છતા જ છે. જો દર્પણની સ્વપરના આકારનો, આકારનો એટલે સ્વરૂપનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. ભેદ કરીને સમજાવે છે કે જેમાં દળ પ્રતિભાસે સ્વ અને અગ્નિનો પ્રતિભાસ થાય છે પર, પણ ખરેખર તો એ સ્વચ્છતા પણ અભેદ છે. એમાં આ દળ પ્રતિભાસે અને અગ્નિ પ્રતિભાસે એવો ભેદ પણ કરવાની જરૂર ખરેખર પડતી નથી, ત્યારે સ્વચ્છ સ્વભાવ દ્રષ્ટિગોચર થઈ જાય છે. સ્વપર પ્રકાશક શક્તિ અમારી તાંતે વચન ભેદ બ્રહ્મ, સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે એવા વચન ભેદ છે. વસ્તુ તો અભેદ છે, પર્યાય અભેદ છે. સ્વપર નો પ્રતિભાસ એમાં થાય કે એવી જ્ઞાનની પર્યાય જણાય છે. ભેદ કરો તો સ્વ જણાય છે નિશ્ચયથી, ભેદ કરો તો વ્યવહારે પર જણાય છે, પણ એટલા ભેદને ઓળંગીને એ જ્ઞાન જ્ઞાય છે, અમુક થાય ત્યારે જ્ઞાન જ જણાય છે. ઘણી વાત છે, સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે. અગ્નિનો પ્રતિભાસ પૂર્યો એમાં દર્પણમાં, પણ અગ્નિ દર્પણમાં આવી, દર્પણમાં અગ્નિ આવતી, અગ્નિ અગ્નિમાં છે અને સ્વચ્છતા સ્વચ્છતામાં છે, બેમાં અત્યંત અભાવ છે. તેમ દર્પણની સામે અગ્નિ આવી માટે અગ્નિના કારણે દર્પણની સ્વચ્છતા છે એમ છે નહીં, કેમ કે વસ્તુની શક્તિ પરની અપેક્ષા રાખતી નથી. સ્વચ્છતા તો સ્વયં સિદ્ધ સ્વભાવગત છે. દર્પણની સ્વચ્છતા તો સ્વયં સિદ્ધ સ્વભાવ સતત રહેલી છે. એને સામે પદાર્થ આવે તો એ સ્વચ્છતા છે એમ છે નહીં, અને અગ્નિ નો પ્રતિભાસ થાય તો એમાં મલિનતા થાય, ઉષ્ણતા આવી ગઈ સ્વચ્છતામાં એમ પણ નથી. એમાં મલિનતા ઉષ્ણતા પણ નથી આવતી, અને એ છે એને આધીન સ્વચ્છતા છે એમ પણ નથી. ઉપાદાન ઉપાદાન થી છે, નિમિત્ત નિમિત્ત થી છે. નિમિત્ત નો ઉપાદાન માં પ્રવેશ નથી, પણ નિમિત્ત થી ઉપાદાન નું અસ્તિત્વ નથી. સ્વચ્છતા નું અસ્તિત્વ પોતાથી છે. તાત્વિક વિચાર ઉડાણ થી કરવાની જરૂર છે. પોતાના હિત ખાતર છે આ વાત. દર્પણ નો દ્રષ્ટાંત, હજી આ તો દર્પણ નો દ્રષ્ટાંત છે કે અગ્નિ ની જ્વાળા એમાં પ્રતિભાસે છે, અને એનું બળ પણ એમાં પ્રતિભાસે. કેમ કે સ્વ પર પ્રકાશક એ સ્વચ્છતાનો પોતાનો પોતાથી સ્વભાવ છે. ઉપાદાન થી છે એ નિમિત્ત થી નથી. નિમિત્ત છે માટે સ્વચ્છતા છે એમ પણ નથી. જે છે કે ઉષ્ણતા જ્વાળા અગ્નિ છે એ દર્પણ નો દાખલો આપ્યો. અરીસામાં મોઢું દેખાય છે કે બધાને પૂછો કે ભાઈ અરીસામાં શું દેખાય છે? બોલું ભાઈ મોઢું દેખાય છે એમ જ કે ને એ કોક વીડિયો એમ નીકળે. હા, પણ સ્વપ્રકાશ ને છોડીને મોઢું દેખાય છે એ પરપ્રકાશ નો યોગ્યો. એ સ્વચ્છતામાં દર્પણ દેખાય છે એમ ના આવ્યું. એ સ્વચ્છતામાં મારું મોઢું દેખાય છે. આ એ સ્વચ્છતામાં સ્વચ્છ સ્વભાવ જે દર્પણ દઉં એને એ પ્રભાવ કરે છે, અને મારું મોઢું એમાં જણાય છે એનો આવિર્ભાવ કરીને એ દર્પણ ના સ્વચ્છ સ્વભાવ ને ઢાંકી દે છે. કે ભાઈ મારું મોઢું જણાતું નથી, પણ મને તો હરી તો જણાય છે. બહુમતી જોઈ અજ્ઞાની ની પંચમ કાળ માં. બાકી ખરેખર જો બહુમત લેવામાં આવે તો મત તો વધી જાય છે જ્ઞાની નો. કેમ કે મત નો અધિકાર સુપ્ત વય ને હોય તો સિદ્ધ ભગવાન ને જ્યાં ઉતારે ત્યાં મત એનો વધી જાય. કેમ કે મનુષ્ય તો સંખ્યાતા છે, બહુમતી માં ના આવે મનુષ્યો. બહુમતી જો આવો ભાઈ તો પણ હારી જાય જ્ઞાની. આ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેત નો કર વિચાર તો પામી છે. મિત્રું કર વિચાર તો પાંચ, પણ વિચાર નો વિષય પણ આપ્યો કે વિચાર શેનો કરવો. ભીમે આવડે આમાં જીગા છે આયલા આવડે. બે વિચાર નો વિષય આપ્યો કે આઠ કર્મ નો વિચાર કરવો નહીં, એમ લખ્યું નથી. છ દ્રવ્યો નો વિચાર કરવો લખ્યું નથી. નવ તત્વ નો વિચાર કરવો એમ લખ્યું નથી. દેવગુરુ શાસ્ત્ર નો વિચાર કરવો, તેનો વિચાર તો કરવાનો તને કહું છું કે આજ સુધી તે તારો વિચાર કર્યો નથી. અને જે તું તારો વિચાર કરી રહ્યો છું કરવાનું કહું છું એ કેવો છે? શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું ઘર વિચાર તો પાન, ઘર વિચાર તો પાન એટલે પામીશન. એમ કથનચિત પામે ને કથનચિત ન પામે એમ નથી. આ હું કહું છું એનો વિચાર કર તો પાન, પણ તારા શુદ્ધાત્મા નો વિચાર છોડીને પરનો વિચાર કર તો પામવાનો નથી. એ પર્યાય માં વિચાર થાય છે. પહેલા પર્યાય માં માનસિક જ્ઞાન માં એક સૂક્ષ્મ જ્ઞાન પ્રગટ થાય છે, અને પછી અતિન્દ્રિય જ્ઞાન માં ભગવાન આત્મા જણાય છે. ભગવાન આત્મા ને જાણ્યા પછી એ જે ભાવ બંધ છે એ પણ જ્ઞાન માં પરની તણે જણાય છે. એ વિચાર પણ જ્ઞેય થઈ જાય છે. માનસિક વિચાર જ્ઞાન નું જ્ઞેય થાય છે, કરતા નું કર્મ થતું નથી. તેવી રીતે અરૂપી આત્માની રૂપી દ્રષ્ટાંત આપ્યું. હવે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતા જ્ઞાતા પ્રમુખ છે. આત્માની ક્રિયા શું? આત્માની ક્રિયા ની વાત કરે છે કે સોનગઢ ના સંતે કઈ ક્રિયા ની વાત કરી છે કે નહીં? કે જ્ઞાન ક્રિયા જ્ઞાન મોક્ષ, તો એ તો અમે કહીએ છીએ. તમે કયો છો? તું એનો અર્થ કરે છે બરાબર નથી. આત્માનું જ્ઞાન અને આત્મામાં લીન થવું તેનું નામ ક્રિયા. એ જ્ઞાન ક્રિયા જ્ઞાન મોક્ષ છે. આત્માનું જ્ઞાન અને ક્રિયા એટલે આત્મામાં લીનતા ચારિત્ર, એને પરમાત્મા જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ કહે. અર્થ ના અનર્થ કરી નાખે અજ્ઞાની ને કઈ ખબર ન પડે. એમ કે આત્માનું શાસ્ત્ર નું જ્ઞાન, આત્માનું જ્ઞાન તો થોડીક દૂર, શાસ્ત્ર નું જ્ઞાન અને બાહ્ય ની શુદ્ધ ભાવ ની ક્રિયા, એ જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ. ઊંઘે માર્ગે છે જ્ઞાન એટલે જેનું જ્ઞાન છે એનું જ્ઞાન આત્માનું, અને એ આત્મામાં રમણતા લીનતા એવી ચારિત્ર ની ક્રિયા એને પરમાત્મા જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ કહે છે. શાસ્ત્ર નું જ્ઞાન જ્ઞાન જ નથી અને શુભ ભાવ ની ક્રિયા ક્રિયા જ નથી. એ વૈભાવિક ક્રિયા બંધ નું કારણ દુઃખદાયક ક્રિયા છે. શાસ્ત્ર એ જ્ઞાન માં જ્ઞાન થાય છે માટે બની ગયા, બનાવ્યા નથી બની ગયા છે. એને જ્ઞાન જાણે છે, જ્ઞાન એને જાણે છે. શાસ્ત્ર થી જ્ઞાન થતું નથી. જ્ઞાન થાય ત્યારે શાસ્ત્ર પૂર્વ ભૂમિકામાં નિમિત્ત હોય. આત્માનું જ્ઞાન થાય ત્યારે એની પૂર્વે એને શાસ્ત્ર દેવનું શાસ્ત્ર નિમિત્ત હોય. આ પણ નિમિત્ત હોવાથી આત્મજ્ઞાન થાય છે. તો બધાને નિમિત્ત મળે ને આત્મજ્ઞાન થવું જોઈએ. તો નિમિત્તોની સાંભળી બધાએ તો બધાને જ્ઞાન થવું. આ સમયસાર બધા વાંચે છે લો, તો સમયસાર છે શાસ્ત્ર. એનાથી જો જ્ઞાન થતું હોય તો જેટલા સમયસાર ભણે એને બધાને જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન આત્માથી થાય ત્યારે સમયસાર શાસ્ત્ર દેવી કૃષ્ણ નિમિત્ત કહેવામાં આવે. નિમિત્ત થી કાર્ય થતું નથી, કાર્ય ત્રણેય કાળ ઉપાદાન થી થાય છે. એ તો ભૂલમાં ભૂલ નીકળું પુસ્તક વાંચવા જેવું બધાએ. બધાએ વાંચશે કે નહીં સવાલ છે, પણ વાંચવા જેવું છે. એમ આપણે કહીએ બીજું શું? પ્રમાદ સંવાદ નોવેલ ની ચોપડી કઈ આવી હોય તો રાતના બે વાગ્યા સુધી વાંચે રખ્યો. પણ આ ભૂલમાં ભૂલ વાંચવા જેવું છે એ કઈ આપણું કામ નહીં. અરે ભગવાન, આ તારા વર્તમાન પરિણામ ભાવિને પ્રદર્શન કરે છે. હો, તારું વર્તમાન ભાવિને પ્રદર્શન કરે છે. વર્તમાન ઉપરથી ભાવિનો ખ્યાલ આવી શકે છે. વર્તમાન ભાવિને ઘડે છે. હા, શાસ્ત્ર નો અભ્યાસ કરવો આત્માના લક્ષે, આત્માના લક્ષે શાસ્ત્ર નો અભ્યાસ કરવો અને શાસ્ત્ર થી મને જ્ઞાન થતું નથી એમ શ્રદ્ધામાં રાખવું. જ્ઞાન તો આત્મા થી થવાનું છે એમ શ્રદ્ધામાં રાખીને શાસ્ત્ર ભણવા, જેથી નિમિત્તાથી દ્રષ્ટિ નહીં થાય. મદદ કઈ ન કરે પર પદાર્થ, મદદ શું કરે તમારા પરિણામમાં? પર પદાર્થ કઈ મદદ કરી શકે? આ ભૂલમાં ભૂલ તમે વાંચ્યો જરા. એમાં શાંતિભાઈ ના પિતાશ્રી છે, થોડો અભ્યાસ કરવાની જરૂર છે. અરે એવી રીતે અરૂપી આત્માની તો આ આત્માની વાત હવે કરે તો પોતાને ને પરને જાણનારી, પોતાને ને પરને કરનારી શબ્દ નથી વાપરો. પોતાની અને પરને જાણનારી જ્ઞાનક્રિયા છે. એ જ્ઞાન ક્રિયા પોતાના પરિણામને કરે અને ઉદગલના પરિણામ રાગને કરે એમ નહીં. પોતાના જ્ઞાયક દેવને જાણે અને ઉદગલના પરિણામ જે થાય છે એને પણ જાણે પણ કરે નહીં. જાણનારી કેવો શબ્દ છે? એ છે કે જાણનારી જ્ઞાતૃતા છે. જાણવું 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 સ્વભાવ છે. એક 25 વર્ષનો વિદ્યાર્થી છે, એને તમે બરાબર નહોતી ખબર પાડવા છો. એ કહેતા હતા એની મમ્મીને કે હું હમણાં આવી શકતો નથી, પણ કે તમે ગમે એટલી વાત લાલુભાઈ પાસે સાંભળવા જશો પણ થોડીક વાર સાથે આત્મા કરનાર નથી પણ જાણનાર કે આવ્યા હું રહેશે નહી. એમ એક વિદ્યાર્થી કે થતા ભાઈ ત્યારે તો ખબર પડી શું કહ્યું, આ આત્મા જાણનાર છે પણ કરનાર નથી. પોતાના પરિણામ અને પરના પરિણામ ને જાણનાર છે એને સ્વપર પ્રકાશક કહ્યું. સ્વપર કર્તૃત્વ શબ્દ નથી, સ્વપર પ્રકાશક માં મર્મ છે. પણ એનો ઊંડી થી વિચારે ક્યાં કરે છે, આ દીવો છે એનો જે પ્રકાશ છે એ સ્વપર પ્રકાશક છે કે સ્વપર કર્તૃત્વ છે એમાં પ્રકાશમાં. પ્રકાશક છે એ ભગવાન આત્માનું જે જ્ઞાન થાય છે અથવા જ્ઞાન છે એમાં પણ જાણવાની ક્રિયા થાય છે. એ જાણવાની ક્રિયામાં સ્વપર બેનો પ્રતિભાસ થાય છે. જ્ઞાયક પણ એમાં જણાય છે અને પૂતગલ પણ એમાં જણાય છે. પૂતગલ ના પરિણામ રાગ એમાં જણાય છે. એ રાગ ને જ્ઞાન કરતું નથી પણ જ્ઞાન આત્માને જાણતા જાણતા રાગ ને પણ માત્ર જાણે છે, સર્વતા જાણે છે. કિંચિત માત્ર જ્ઞાન માં કરતું તો સમાતું જાણે તે જાણે છે પણ કરતો છે ને. કરે કરમ તો એ કરતા. એક વાત તો બોલા બીજી વાત બોલો.